પ્રણામ. શ્રી મેલબર્ન શ્વેતાંબર જૈન સંઘના ઉપક્રમે મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી વિરચિત શ્રી શાંત સુધારસ ગ્રંથ આધારિત એક સ્વાધ્યાય પર્વનું આયોજન તારીખ 3-6 એપ્રિલ 2015 રોજ મેલબર્ન ઓસ્ટ્રેલિયા ખાતે થયેલ હતું. આપણા સૌના ચિત્તમાં પ્રભુની આ સુંદર વાણી દેવગુરુના પ્રભાવે સ્થાપન થઈ સતત વૃદ્ધિ પામે એવી મંગળ કામના સાથે શ્રી દીપકભાઈ બારડોલીવાળાએ આ 16 ભાવનાઓનું સુંદર વિવેચન કરેલ. તો ચાલો સાંભળીએ આ સ્વાધ્યાય પર્વના 11 ચરણોમાંનું ચરણ 4.
ઉપાધ્યાય વિનય વિજય મહારાજ, ગઈકાલે પહેલા પડાવમાં દેખીતું નકારાત્મક સ્વરૂપ પહેલું પ્રગટ કર્યું કે આ સંસાર, એની અનિત્યતા, આપણી અસરણતા, અને આજે સવારે સંસારનું જે સ્વરૂપ, એની જે દારૂણ સ્થિતિ, આપણી પોતાની લાચારી, એ બચપનની લાચારી, યૌવનની લાચારી, વૃદ્ધત્વની લાચારી, મૃત્યુ સમયની લાચારી, એક જન્મથી બીજા જન્મમાં જવાની લાચારી, એક જન્મમાં રાજા બનીએ ને બીજા જન્મમાં ગટરના કીડા બનીએ, એક જન્મમાં સુગંધી વસ્તુઓની વચ્ચે આખી જિંદગી પસાર કરીએ અને બીજા જન્મમાં ભૂંડ બની અને આખી જિંદગી વિષ્ટાને સુકંદ ઉત્તમ માનીને જીવીએ આવી જે લાચારી, એ બધાની વાત કરતી વખતે આ ચોથી ભાવનામાં એક નવી દિશા ઉઘાડે છે. અને નવી દિશા એ છે કે આ બધી નબળી વાત, નબળી વાત એટલે કયા અર્થમાં, નબળું દેખાતું દર્શન એ એટલા માટે નિરાશ આપણને કરવા માટે નથી કર્યું. જો માત્ર પહેલી ત્રણ ભાવનાને જો ઘૂંટ્યા કરીએ અને એની પાછળની આ ચોથી ભાવનાની કડી જો ખબર ન પડે તો જીવનમાં નિરાશા, જીવનમાં ઉત્સાહ ચાલ્યો જાય, જીવન એમ થઈ જાય કે શું જીવવાનું, બધું આવું જ છે. અને એ જીવનને જીવવા માટે જે સાત્વિક ઉત્સાહની આવશ્યકતા છે એ ન આવે. અને એના માટે ચોથી ભાવનામાં એમણે એકત્વ ભાવના મૂકી. એક ઈચ્છા એવી ખરી, જે નાની પુસ્તિકાનો ખંડ પહેલો એના પાના નંબર 24 એનું જે ચિત્ર છે એ ચિત્ર જોતા જોતા પાના નંબર 25 ની બોલ્ડ અક્ષરમાં કરેલી જે બે લાઈન છે એનો ગાન કરીશું. એનો અર્થ, ચારે બાજુ જોશો તો માત્ર એકલા હોઈશું. હવે એક વાત સમજજો, એકલા હોવું અને એકાકી હોવું એ બેમાં ભેદ છે. એકલા હોવું એ લાચારી છે અને એકાકી હોવું એ ખુમારી છે. ભગવાન મહાવીર 12.5 વર્ષની સાધના દરમિયાન એકાકી હતા, એકલા નહોતા. શું ભેદ એકાકી અને એકલા, એમાં ભેદ શું? મને બીજાની આવશ્યકતા હોય અને મને કોઈ ન મળે ત્યારે જે લાચારીનો અનુભવ થાય એ એકલાપણું છે. આપણે કહીએ શું કરીએ, એકલા છે ભાઈ, કોઈ નથી, મમ્મી પપ્પા બી નથી, પેલા પણ નથી, પત્ની પણ નથી, બાળકો નથી, એકલો બેઠો છું, શું કરું હવે, એ લાચારી છે. અને ભગવાન એમ કહે છે કે એકલા હોવું એ સમજણના અભાવના કારણે ઉદ્ભવતી રુગ્ણતા છે, બીમારી છે. પણ જ્ઞાન આવે તે વખતે સત્વ એવું કહે કે આ સંસારમાં હું એકલો છું, એકલો જ આવ્યો છું, એકલો જ જીવીશ, એકલો જ ચાલ્યો જઈશ. કામ ચલાવ તે સ્ટેશન ઉપર જુદા જુદા મુસાફરો મળશે, એની સાથે થોડો સમય વિતાવીશ, પણ મારી જર્ની જે છે, બચપણ, યુવાની, વૃદ્ધત્વ અને મૃત્યુ, એ ચારે ચાર દેખાતી સ્થૂલ ઘટનાઓ પણ મારે એકલાએ જ પસાર કરવાની છે. અને એટલા માટે એકાકી બનવાની યાત્રા. હવે એકાકી કેવી રીતે, આપણા બધાની મૂંઝવણ કે એકલા તો જીવાય કેવી રીતે, સાચી વાત ને? આપણને અત્યારે એમ કહેવામાં આવે કે શિબિરમાં જેમને ખૂબ આનંદ આવ્યો હોય તો આપણે અહીંયા બુકિંગમાં એક્સટેન્શન કરી લીધું છે અને એકલા રહેવાનું છે, એ બીજું કોઈ રહેશે નહીં તમારી સાથે, તો તરત કહેશું કે સાંજ સુધારસ બહુ ઉત્તમ, પણ અમે અશાંત થઈ જઈશું, અમે ઘરે જઈશું ને ઘરે પછી વાંચશું ભાઈ, પણ તમે અહીંયા આવું બધું ન કરો, કારણ કે અંદર શું પડ્યું છે એનો પરિચય નથી. એટલે બહારથી સંગાથ શોધી અને હૂંફ અને સુખ મેળવવાની 42 ચેષ્ટાઓમાં આખી જિંદગી આપણી પૂરી થઈ જાય છે. સતત ઈચ્છીએ કોકની કંપની મળે, એ કંપની મળે એટલે કાં તો રાગ થાય, અને એ કંપનીમાં કંઈક કન્ફર્ટ ન ફીલ કરીએ એટલે દ્વેષ થાય, એટલે એ જ રાગ એક દ્વેષ, એ જ રાગ એક દ્વેષ, એ કરતા 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 જીવન આખું પૂરું થઈ જાય. અને કર્મ એવું કહે છે, તત્વ એવું કહે છે, વિનયજી મહારાજ આપણને કહે છે કે જે દિવસે આપણને ખબર પડશે કે હું એકલો જ છું, એકલો જ જીવવાનો છું અને એકલો જ ચાલ્યો જઈશ, તે વખતે ગમે તેટલી ઈચ્છા હશે પણ માતા પણ સાથ નહીં આપી શકે, ગમે તેટલી ઈચ્છા હશે પિતા પણ સાથ નહીં આપી શકે, ગમે તેટલી ઈચ્છા હશે તો પત્ની અને પુત્ર પણ સાથ નહીં આપી શકે, કારણ કે દરેકનું પોતાનું ટિકિટ જુદા સ્ટેશનથી શરૂ થાય છે અને જુદા સ્ટેશને પૂરી થાય છે. મારી ટિકિટ મારા સ્ટેશનથી આવે છે અને મારા સ્ટેશને સમાપ્ત થઈ જાય છે. એ વખતે કોઈ મારી સાથે નથી આવવાનું, કોણ કોણ નહીં આવે તો કે આ શરીર જ નહીં આવે. સૌથી પહેલો તો જે મારું પ્રિય છે એ શરીર જ મારી સાથે નહીં આવે. જ્યારે હું મારી અનંતની યાત્રાએ આગળ વધતો હોઈશ તે વખતે આ શરીરને તો મારા સ્વજનો જ બાળી અને રાખ કરી દેશે. એ શરીર પણ મારું નથી, મન પણ મારું નથી, વચન વાણી પણ મારી નથી, અને પુદ્ગલ એટલે જે મારા આંખોથી દેખાતો આખો જે મારો સંસાર છે એ પણ મારી સાથે નથી આવી શકવાનું. કેમ? એ લોકોને મારી પ્રત્યે દ્વેષ એવું નહીં, પણ દરેકનું ડેસ્ટિનેશન જુદું છે, દરેકની જીવનની દિશા જુદી છે. પુદ્ગલને પોતાનું કર્મ છે, દેહને પોતાનું કર્મ છે, અને જો દેહ જ નહીં હોય તો દેહ સાથે જોડાયેલો આખો પરિવાર એ મારો ક્યાંથી હોઈ શકે છે? ઇન્દોરની અંદર મહેન્દ્રભાઈ કરીને એક ભાઈ, પોતે એન્જિનિયર, ગર્ભ શ્રીમંત, અને એ પોતે રોજ સ્વાધ્યાય કરે ઇન્દોરમાં, રોજ એક સામાયિક બે સામાયિક કરે, આત્માના વિષયમાં સ્થિર થાય.
સરસ લાગ્યા છે, એના પાછળ બહુ સુંદર લાગે છે. ધીમે 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 સરસ.
દીકરો યુવાન થયો, આ વાત હું તમને કરું છું લગભગ 15 વર્ષ પહેલાની. દીકરો યુવાન થયો એટલે દીકરાને એમ કહ્યું કે બેટા આખો જે આ કારોબાર છે એ બધો તું સંભાળી લે અને હું હવે મારા આત્મામાં સ્થિર બની જાઉં. સાધુ ભગવંતનો કોઈ પરિચય નહીં. એક સાધ્વીજી ભગવંતનો વિશેષ ઉપકાર, મણિપ્રભાસીજી ખડતર ગચ્છવાળા, એમના થકી સ્વાધ્યાય કરતા થયેલા. દીકરાએ શું સવાલ કર્યો ખબર? દીકરાએ સવાલ કર્યો કે પપ્પા આ બધું છોડવાનું જ છે તો મને પકડાવો છો શા માટે? વાસ્તવિક રીતે જો આ મારું માસ્તવિક છે જ નહીં તો મને પકડાવો છો શા માટે? પિતાએ કહ્યું કે બેટા તારામાં પણ જો સત્વ હોય તો પકડવા જેવું તો છે જ નહીં, ચાલ તું પણ મારી સાથે. આ કાળમાં બનેલી સત્ય ઘટના તમને કહું છું. પત્નીને કહ્યું કે અમને અહીંયાથી તિલક કરી લે, અમે ચારિત્ર લેવા જઈએ છીએ. કોઈ મહોત્સવ, કોઈ બીજી ચારિત્રની સમજણ, આપણી ભાષામાં કહેવાતો બીજો કોઈ અભ્યાસ, કાંઈ જ નહીં. ઇન્દોરથી પત્નીએ તિલક કર્યું. એક નાનકડી થેલીમાં સામાયિકના કપડા લીધા, ટ્રેન પકડી, મહારાષ્ટ્રનું ગામ અંતરિક્ષની આગળ યાદ આવે એટલે તમને કહું. એ ગામ પહોંચ્યા અને એ ગામ પહોંચ્યા પછી જે સાધ્વીજી ભગવંતથી ધર્મ પામેલા એમને એમ કહ્યું કે અમે હવે અમારી જાતે અમારી જાત સાથે રહેવાનું નક્કી કર્યું છે, અમને ચારિત્ર આપો. સાધ્વીજી ભગવંતે એમ કહ્યું કે અમારો આચાર નથી, ગ્રહસ્થોને શ્રાવકોને દીક્ષા આપવાનો અમારો આચાર નથી. તે કે ચોક્કસ, ઉત્તમતાની એ નિશાની છે કોણે શું કરવું જોઈએ એમાં જે ઓછામાં ઓછી ઉર્જા ખર્ચે, પોતાને શું કરવું છે એની જે મોટામાં મોટી ચિંતા કરે, ફલાણાએ આમ કરવું જોઈએ અને આણે આમ કરવું જોઈએ અને આણે આમ કરવું જોઈએ એમાં જીવનની ઉર્જા ઉત્તમ પુરુષો ખર્ચતા નથી. તરત ત્યાંથી ગુરુ મંદિરમાં આવ્યા. ગુરુ મંદિરમાં પહોંચી જબ્બો લેંગો વગેરે ઉતારી ધોત્યું, ગોળ વિટોળી દીધું, ખેસ નાખી દીધો, ચરોડો તો એની ઉપર એક નાનકડો કપડું વિટાડી દીધું, ત્યાં 3 પ્રદક્ષિણા આપી અને એમ કહ્યું કે આજથી અમે શ્રમણ બનીએ છીએ, આજથી અમે એકલામાં જીવવાનો સંકલ્પ. આના તત્વને સમજવાની મથામણ કરજો. હું આ વિધિના ઉપચારમાં નહીં જતા. સાધ્વીજી ભગવંતે આકોલાનો હર્ષદ કરીને એક માણસ વિધિકારક છે એને બોલાવ્યો કે અમને કોઈ બીજો આચારનો ખ્યાલ નથી તો તમે એમની સાથે આવી જાઓ. ચોમાસું શરૂ થતું હતું, અને એ દિવસોમાં એ સાધ્વીજી ભગવાનની નિમિત્ત નિશ્રામાં સ્વાધ્યાયના એક ઉત્સવમાં જવાનું થયું. એ વખતે બંને મુનિ ત્યાં, બંને મુનિ પધાર્યા, બંને મૌન સ્થિર બેઠા છે. એ દ્રશ્ય મને અત્યારે યાદ આવે. મેં વિનંતી કરી કે આપ મંગળાચરણ કરો, એટલે નૌકાર બોલ્યા. અને પછી બંને મહાત્મા, પિતા અને પુત્ર, સ્થિર મુદ્રામાં બેસી ગયા. લગભગ 5.5-6 કલાક સ્વાધ્યાય ચાલ્યો હશે. એ 6 કલાકમાં નથી આંખ ખોલી, નથી શરીર હલાવ્યું, નથી કોઈ ચેષ્ટા કરી. સ્વાધ્યાય પૂરો થયા પછી મને સાધ્વીજી ભગવંતે જ્યારે આ વાત કરી કે આ બંને આવા આત્મા છે, એટલે હું ઉપર ગયો. બંને પોતાનામાં સ્થિર. મેં પુત્ર જે હતા એમને પ્રશ્ન કર્યો કે પિતાજીને તો વર્ષોથી અભ્યાસ હતો અને વૈરાગ્ય થયો, તમે તો ભર યુવાન છો, એ પણ એન્જિનિયર, છોકરો પણ એન્જિનિયર, તો તમને આ ઈચ્છા હિન્દીમાં વાર્તાલાપ કર્યો. તો મને એમણે જે સવાલ કર્યો ને, આપણા બધાની ઊંઘ ઉડી જાય, મને કહે, દીપકભાઈ યે પેડ દેખા હૈ પેડ? મેં કીધું હા. ઇસકે અંદર ઘોંસલા હોતા હૈ, માળો. મેં કીધું હા. ઇસમે પંખી રાત કો બસેરા કરતા હૈ, સુબહ હોતા હૈ પંખી ઉડ જાતા હૈ, ઘોંસલા ઉસકા હૈ ક્યા? નહીં મેં, તો યે ઘોંસલા હી મેરા નહીં, પતા ચલ ગયા તો યે ઘોંસલે સે જુડા હુઆ સંસાર મેરા કૈસે હો સકતા હૈ. આ મારી પત્ની, આ મારો પુત્ર, આ મારો પૈસો, આ મારી દુકાન, વ્યવહારથી કદાચ બોલવું પણ પડે, અને કદાચ જીવીએ છીએ એટલા માટે. એ સત્વ આવશે તો એમાંથી પણ નીકળવાનો. ગુજરાતમાં અમદાવાદમાં કવિ રાજેન્દ્ર શુક્લ, એમણે તો એક દિવસ વાર્તાલાપમાં વાત પણ કરી કે આપણી ભાષામાંથી આપણું મમત્વ છૂટે એવો પ્રયોગ કરી શકાય. આપણે એમ બોલીએ ને, મારો મોબાઈલ આપો, મારી બેગ આપો, મારી ગાડીની ચાવી આપો, મને કે આ મમત્વની ભાષામાંથી પણ નીકળી શકાય. પેલો મોબાઈલ આપો, હોન્ડાની ચાવી આપો, સેમસંગની બેગ આપો. સમજાવ્યો આનો ભેદ? જ્યારે આપણે એમ કહીએ કે પેલી મારી ઘડિયાળ આપો, ત્યારે જાણે અજાણે એક લેયર આપણે જણાવીએ છીએ કે જે ઘડિયાળ મારી છે જ નહીં, તત્વથી એ શરીર જ મારું નથી. તો શરીર સાથે જોડાયેલો આખો પ્રદેશ મારો કઈ રીતે હોઈ શકે? અને જે મારો નથી એ જાય તોય શું અને આવે તોય શું? સાચું બોલજો. શેર બજારમાં કામ કરતા હોઈએ, ઇન્ડેક્સ ગમે તેટલો ઉપર નીચે થાય, જેના શેર આપણી પાસે હોય એના ભાવનું કન્સન્ટ આપણને કે ઇન્ડેક્સનું કન્સન્ટ? સાનું કન્સન્ટ? અહીંથી આપણને એક સમાચાર મળે કે ફલાણું ફ્લાઇટ હાઈજેક થઈ ગયું અથવા તૂટી પડ્યું છે, તો પહેલી ઘડી આઘાત લાગે. કારણ કે મારો ભાઈ કે મારો દીકરો કે મારો સ્વજન એ ફ્લાઇટમાં ગયું છે. પછી 1/2 કલાક પછી ફોન આવે આપણા ભાઈનો કે સ્વજનનો કે કેમ છો? તો કે હું તો એરપોર્ટ જ મોડો પહોંચ્યો એટલે ફ્લાઇટ જ નથી પકડાયું મારે તો. હવે જે ઘટના 5 મિનિટ પહેલા આપણને સમાચાર મળેલા કે ફલાણું ફ્લાઇટ હાઈજેક થયું અથવા તૂટી ગયું, એ સમાચાર જાણીને દુઃખ થયેલું કે ન થયેલું? થયેલું ને. જ્યારે પછી સમાચાર મળે કે આપણો જે સ્વજન હતો એ તો ફ્લાઇટમાં બેઠો જ નથી, તો આ સમાચારથી દુઃખ થાય કે સુખ થાય? શું થાય મનોજભાઈ? સુખ થાય. એનો મતલબ એ થયો કે ઘટના તો એક જ છે, ફ્લાઇટ તો હાઈજેક થયું જ છે, ફ્લાઇટ તો તૂટી જ પડ્યું છે, તો એમાં દુઃખની લાગણી કેમ ન ટકી? તે કે જ્યાં મારું નથી ત્યાં સુખ અને દુઃખ વાસ્તવિક હોતા જ નથી. જ્યાં મારાપણાનું કનેક્શન જ નથી ત્યાં સુખ અને દુઃખની લાગણી વાસ્તવિક આવતી જ નથી. ઇટ બીકમ્સ જસ્ટ ન્યૂઝ, નોટ ફિલિંગ્સ. ન્યૂઝ જુદી ઘટના છે અને ફિલિંગ જુદી ઘટના છે. પૃથ્વીના કોઈક ખંડમાં કોઈક આક્રમણ થાય અને 5,000 માણસના મૃત્યુ થઈ જાય, તો પણ આપણે પ્રેમથી ચા પીને ઓફિસે જઈ શકીએ, કારણ કે ઇટ બીકમ્સ જસ્ટ ન્યૂઝ ફોર અસ. પણ આપણો એકનો એક દીકરો, એને ત્રણ તાવ છે અને તાવ ઉતરતો નથી, અને તે દિવસે ઓફિસ જવા માટે પગ ન ઉપડે, એવું બને કે ના બને? બને કે ના બને? હવે 5000 માણસના મૃત્યુ એ ઘટના, અને એક બાળકને આવેલો તાવ એ ઘટના, એક ઘટના તરીકે જો આપણે ખાલી માત્ર કમ્પેરિઝન કરીએ તો બેમાં સરખાપણું ખરું કે નોર્થ અને વેસ્ટ, ઈસ્ટ અને વેસ્ટ? ક્યાં 5000 માણસના મૃત્યુ અને ક્યાં આપણા બાળકને આવેલો 3 ડિગ્રી તાવ? પણ 5000 માણસ સાથે મારાપણાનો સંબંધ નથી સ્થપાયો, એટલે માત્ર ન્યૂઝ બને. અને આ દીકરો જેનું નામ ફલાણો છે, એ મારો દીકરો છે, માટે એની એનો એક 3 ડિગ્રી તાવ એ મને બેચેન કરી નાખે. તો આપણી બેચેનીનું કારણ બહારની ઘટના નથી, એ બેચેનીનું કારણ આપણું રોંગ કનેક્શન છે. આ શરીર, આ સ્વજનો, આ શરીરથી જોડાયેલો આખો સંસાર, એમાં સ્થાપિત કરેલી મારાપણાની બુદ્ધિ છે. અને એક વખત ધીમે 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 સમજણ પૂર્વક આવા સાન સુધારસને પીતા 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 જ્યારે ચિત્તમાં એક કેળવણી અંદર થશે કે વાહ, હું એકલો છું, આ બધો શરીર સાથે કર્મનો સંયોગ છે, અને એ સંયોગમાંથી માત્ર મારે પસાર થવાનું છે, એ સંયોગમાંથી માત્ર મારે નીકળી જવાનું છે. એમાં જેટલા ઓછા રાગ દ્વેષ કરી શકું, જેટલું ઓછું મમત્વ કરી શકું, જેટલી ઓછી ઈર્ષ્યા આદિ દોષોની અનુભૂતિ કરી શકું, જેટલી નિંદા વગેરેની દુનિયાથી બચી શકું, એટલું બચીને મારે તો માત્ર નીકળી જવાનું છે. કારણ હું એકલો છું અને એકલો આનંદથી ભરેલો છું. પેલી જે વાત હતી ને ગઈકાલે આપણે ધ્રુવભાઈ વાળી વાત કરી, એકલો ઉભો ને તો એ યાદ આવે છે? અચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કેમ છે. અને એમાં જે પેલો શબ્દ ગઈકાલે આવેલો, એકલો ઉભો ને તો એ મેળામાં, મેળામાં માણસ ઓલવેઝ ઘર કરતા વધારે આનંદમાં હોય, હોય ને? આપણે નાના હોઈએ અને તે વખતે મમ્મી પપ્પા કે મિત્રમાં માંગણી પકડીને આપણને મેળામાં લઈ જાય, ક્યાંક ચકડોળ જોઈએ, ક્યાંક કુલ્ફી જોઈએ, ક્યાંક આઈસ્ક્રીમ જોઈએ, ક્યાંક રબર જોઈએ, ક્યાંક બોલ જોઈએ, અને કેવા ખુશખુશાલ થઈ જાય બાળકો તરીકે, એ ઉંમરમાં નહીં મોટા તરીકે પણ. આ ડિઝનીલેન્ડમાં જાઓ છો શું કરીએ છીએ આપણે? ગોલ્ડ કોસ્ટમાં જાઓ છો શું કરીએ છીએ? મેળો જ છે ને, રાઇડ્સ બધી શું છે? મેળો જ છે ને. એકલો ઉભો ને તો એ મેળામાં હો, એવું લાગ્યા કરે છે મને રોજ. શરીર પાલીતાણાની અંદર એક સાધ્વીજી ભગવાન છે, કેસરિયા નગરની પાછળની કોઈક ધર્મશાળા, મને નામ યાદ નથી ધર્મશાળાનું, પ્રાય કચ્છના, અને 22 કે 23 વર્ષની ઉંમરમાં રોડ એક્સિડન્ટ થયો દીક્ષા લીધા પછી, અને ડોકુથી નીચેનો શરીરનો આખો ભાગ કમ્પ્લીટ ડેડ થઈ ગયો. અને એ સાધ્વીજી ભગવાન પાલીતાણામાં વર્ષોથી છે, અને બેડ છે એમનો, માત્ર ડોકું હલનચલન થાય, એ સિવાય આખું શરીર કમ્પ્લીટલી પેરાલિટિક. બીજા બધા સાધ્વીજી એમની વયાવચમાં છે, પણ હું તમને કહું, જ્યારે જ્યારે અવસર કાઢીને એ સાધ્વીજી ભગવાનને વંદન કરવા ગયો છું, ત્યારે એમના મોઢા ઉપરનો જે મેં આનંદ જોયો છે, એક ફરિયાદ નહીં, એક વેદના નહીં, એક કમ્પ્લેન નહીં, મને કહે અત્યંત આનંદમાં છું. એક એક વેદના ક્યારેક ક્યારેક થાય છે, એવું બોલેલા મારી આગળ, કે મારા નિમિત્તે આ સાધ્વીજીઓને મારી વયાવચમાં રોકાવું પડે છે, એટલી વેદના થાય. તમે સ્ત્રી તરીકે સમજી શકો, 25, 26, 27 વર્ષની ઉંમર હોય, દેહના કારણે, શરીરના કારણે કેટલી બધી મર્યાદા આવતી હોય, અને આખું શરીર માત્ર ડોકું હલનચલન થઈ શકે એવી સ્થિતિમાં મહિનાના 10 ઉપવાસ કરે સાધ્વીજી, એવી સ્થિતિમાં મહિનાના 10 ઉપવાસ કરે, એટલું નહીં, એવી સ્થિતિમાં આનંદનો ઉત્સવ ક્ષણે ક્ષણ અનુભવે. એમનો બેડ એવી રીતે ગોઠ્યો છે કે જ્યારે આંખ ખોલે તો ગિરિરાજ દેખાય, અને ગિરિરાજને જોતા જોતા જે આનંદ મારે, જો અનુભૂતિ ન હોત કે આ દેહ હું નથી, તો અત્યારે ફરિયાદ સિવાય બીજું કઈ ન કરી શકત. અને એ સાધ્વીજી ભગવાનને જ્યારે ખબર પડી ગઈ કે દેહ મન વચન પુદ ગલ થકી ભિન્ન છે તે તુજે રૂપ રે, હું આ શરીર નથી, અને હું શરીર નથી એવી જ્યારે અંદરથી અનુભૂતિ શબ્દથી ઘૂંટાય અને પછી ભાવનાથી સ્થિર થાય, ત્યારે શરીરના કારણે થતો આનંદ અને શરીરના કારણે થતી વેદના એમાંથી આપણને મુક્તિ મળી જાય. જે ક્ષણે મારાપણાનું કનેક્શન તૂટ્યું એ જ ક્ષણે મુક્તિ આવે. કેવી સ્થિતિ હશે વિચાર તો કરો. પેલા મહેન્દ્ર મુનિ અને એમના દીકરા, એને જયારે મને આ શબ્દો કીધેલા, મને યાદ છે તે દિવસે રાત્રે કેટલા મિત્રો સાથે, પહેલા તો ઊંઘી ન શક્યો, આખી રાત ઊંઘ ન આવી, અને પછી એક બે મિત્રો સાથે, બધા સાથે મેં ફોન પર મેં વાત કરી કે અહીં મેં આશ્ચર્ય જોયું છે, આ ઘટના જોઈ છે, હું આ વ્યક્તિઓને આ પૂજ્ય પુરુષોને મળ્યો છું, અને એમ આનંદ થાય છે કે ભગવાનની વાણી કેટલી સાચી છે, કેટલી સાચી છે, આ શરીર જ હું નથી. એવું જ્યારે અંદરથી પ્રતીતિ થઈ જાય તો શરીર સાથે જોડાયેલું જે કઈ છે એ મારું ક્યાંથી હોઈ શકે, આવો વિચાર સહજ બને. અને પછી આ જ્ઞાન ઉપાધ્યાય વૈષ્ણવજી મહારાજના જે વચન છે, દેહ મન વચન પુદગલ થકી,
દેહ મન વચન પુદગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનો, અક્ષય અકલંક છે જીવનો, જ્ઞાન આનંદ ભર પૂર રે, જ્ઞાન આનંદ ભર પૂર રે, ચેતન જ્ઞાન અજવાળી, ચેતન જ્ઞાન અજવાળી, તાળીએ સંતાપ રે, તાળીએ મોહ સંતાપ રે, ચિત્ત ડમ ડોલ તું વાળીએ, ચિત્ત ડમ ડોલ તું વાળીએ,
આમાં નહીં મળશે તમને, શોધશો નહીં. સાંજ સુધારસ ગ્રંથની આજે અત્યારે પંક્તિ આપણને આવી છે ને, એ ઉપાધ્યાય યશોવીજી મહારાજનું ચેતન જ્ઞાન અજવાળી અમૃતવેલની સજ્જાઈની પંક્તિ છે. અને એટલે આ વાત એમણે શબ્દો આપ્યા કે હે ચેતન, હે ચેતન, એટલે આપણે પોતે ચેતન, કોઈ ઇન્ડિવિઝ્યુઅલ નામ નથી, એ આપણી પોતાની જાતને, કારણ કે આપણું સ્વરૂપ ચેતન છે, આપણે ધબકતા છીએ. 24 કલાક યંત્રની વચ્ચે જીવવાની આદત પડવાના કારણે આપણે મોબાઈલની જાણે એપ્લિકેશન બની ગયા હોય એવી રીતે જીવવાની ટેવ પડી ગઈ આપણે. આપણે મોબાઈલ નથી, આપણે મોબાઈલની એપ્લિકેશન નથી, આપણે અંદરથી સતત ક્ષણે ક્ષણ ધબકતા, અંદરના એક એક સ્પંદનને અનુભવતા, જગતના જીવ માત્રના સુખ અને દુઃખનું વેદન કરવાની ક્ષમતા વાળા, અનંત અનંત જ્ઞાનથી આખા બ્રહ્માંડને આંખ મીચીને જોઈ શકવાનું સામર્થ્ય ધરાવનારા આપણે છીએ. આ તો ચશ્મા, આ દેહ છે ને, આંખ છે ને, એની મર્યાદા છે, માટે પહેરીએ છે. બાકી આત્મા છે ને, એને તો આંખની પણ જરૂર નથી, અને અહીંયા બેઠા બેઠા એ સમગ્ર બ્રહ્માંડના રહસ્યો એ જોવાનું સામર્થ્ય આપણી અંદર છે. અને એક વાત તમને કહું, જે વખતે આપણે પ્રવાસમાં એકલા નીકળીએ અને આપણને ખબર પડે કે ભલે કોઈ સાથે નથી પણ ખિસ્સામાં ક્રેડિટ કાર્ડ છે, ખિસ્સામાં પૈસા છે, ખિસ્સામાં એક મોબાઈલ છે, ખિસ્સામાં એક મેપ છે, જ્યાં જવાનું છે ત્યાં ચાર પાંચ જણના કોન્ટેક નંબર છે, તો આપણે શું કહીએ? કોઈ ચિંતા નથી, બીકોઝ જે સિચ્યુએશન આવશે તે સિચ્યુએશનમાં જીવવા માટે જરૂરી જે કંઈ છે એ મારી પાસે છે. ઉપાધ્યાયજી મહારાજ એમ કહે છે, અનંત અનંત કાળ સુધી આનંદમાં રહી શકાય એવું અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્ર આપણી અંદર પડ્યું છે. એક વખત ખબર પડી જાય, હવે થોડું રૂપ મળ્યું તો હઈશું અને ન મળ્યું તો હઈશું, હવે થોડી ચામડી ગોરી મળી કે કાળી મળી તો હઈશું, એકાદ પત્ની ગુણિયલ મળી તો હઈશું, એકાદ પતિ હસમુખો મળ્યો તો હઈશું અને ન મળ્યો તો હઈશું. નાનકડી જિંદગી, નાના નાના દુઃખો ને વાત આવે છે ને, નાનકડી અમથી વાતોનો મચવીએ ન શોર. હા, નંદિની મહેતા બજાજ પરિવારના દીકરી, એમનું એક બહુ સુંદર કાવ્ય છે, અપની પીડા કો ઇતની ક્યું સહેલાઉં, અપની પીડા કો ઇતની ક્યું સહેલાઉં કે અણુ જૈસી વહ વિરાટ શિલા બન જાય, જો ચાહા યદિ સબ મિલ જાતા તો ફિર ચાહને કો ક્યા રહે જાતા, જો ચાહા યદિ સબ મિલ જાતા તો ફિર ચાહને કો ક્યા રહે જાતા ઓર ચાહ બગર જીવન ભી ક્યા રહેતા, ઇસ કૃપા સે જો મિલા ઉસી મેં મગન હો જાઉં, ઇસ કૃપા સે જો મિલા ઉસી મેં મગન હો જાઉં, અપની પીડા કો ઇતની ક્યું સહેલાઉં કે અણુ જૈસી વહ વિરાટ શિલા બન જાય. આપણું દુઃખ શું? આપણું દુઃખ એ નથી કે મને પગ નથી મળ્યો, આપણું દુઃખ એ જ છે કે મેં જે બ્રાન્ડના શૂઝ ધારેલા એ બ્રાન્ડના શૂઝ મને મળ્યા નહીં. આપણું દુઃખ એ નથી કે મારી પત્ની અતિશય કર્કશા સોક્રેટિસને જેવી મળી હતી એવી અતિશય સ્વભાવની વિચિત્ર, આપણી આપણી તો વાત એટલી જ હતી પેલી પિંક કલર વાળી કે આપણે પિંક કલર કીધો ને એને બ્લુ પહેર્યો, એનાથી વધારે આપણી પીડા જ નથી. હા, એનાથી વધારે પીડા જ નથી અને ચોવીસે કલાક એ પીડાનું ગાન કર્યા કરીએ, શું કરીએ? ફસાઈ ગયો. મમ્મીએ કીધું, મેં હા પાડી દીધી, ખોટી હા પાડી દીધી, બહુ ઉતાવળ કરી દીધી, બે ચાર મીટિંગ કરવા જેવી હતી, મીટિંગથી જીવનના આનંદ થોડો અનુભવાય છે, 10 મીટિંગ કરીએ અને તો મેચિંગ મળે એવું નથી, અંદરની સમજણ હોય તો મેચિંગ આપોઆપ મળે, બહારની બુદ્ધિથી મેચિંગ નથી શોધાતા. હા, અને એટલે ઈસ કૃપા સે જો મિલા ઉસી મેં મગન હો જાઉં, મગન હો જાઉં, અપની પીડા કો ઇતની ક્યું સહેલાઉ, નંદિની મહેતાનો કાવ્ય. અને એટલે જે ક્ષણે આપણને ખબર પડે કે આપણે શરીર નથી, જે ક્ષણે ખબર પડે કે આપણે મન નથી, જે ક્ષણે ખબર પડે કે આપણે પૂતગલ નથી, જે ક્ષણે ખબર પડે કે આંખથી દેખાતો સંસાર એ વાસ્તવિક આપણે છે જ નહીં, તો નિરાશા ન આવે માટે અંદરથી કીધું કે તારી પાસે જે ક્રેડિટ કાર્ડ તું કહે છે ને એ અનંત જ્ઞાન છે, તારું તારા જે રૂપિયા છે ને એ અનંત દર્શન છે, અને તારી પાસે 5-25 જે સરનામા છે ને એ 17 પ્રકારનું સંયમ છે, અને જે તારી પોતાની મૂડી છે અંદરથી તારો પોતાનો આધાર છે, અને એક વખત પોતાનો આધાર ખબર પડી જાય, પોતે નિરાધાર નથી એવી પ્રતીતિ થઈ જાય, પછી રણની અંદર વેગાસના રણમાં જવાનું આવે તોય ચિંતા નથી, અને જે ક્ષણે પોતાના ઘરમાં હોઈએ અને ખબર પડીએ શું કરું બહુ લાચાર છું, તો પોતાના ઘરની અંદર એકલી વેદનાનો અનુભવ હલવો ખાવાનો આવે. હા, અને એટલા માટે પહેલી વાત, આપણે એકલા છીએ પણ એકાકી છીએ. આપણે એકલા છે કયા અર્થમાં? આપણે કેવા છીએ? એકાકી છીએ. એકલા એટલે લાચારીના અર્થમાં નથી, આપણને કોઈની જરૂર નથી. એ કયા અર્થમાં? સુરેશભાઈ દવેનું આ ગીત છે. તારી સુરેશભાઈ નું કે હરીન્દ્રભાઈ નું, કોનું ખ્યાલ છે? હરીન્દ્રભાઈ દવેનું ને. તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી, મને ભગવા તે રંગ તણા ઓરતા, મને ભગવા તે રંગ તણા ઓરતા. તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી, મને ભગવા તે રંગ તણા ઓરતા, મને ભગવા તે રંગ તણા ભમતી આ આંખો ને એક દી ઓળખાવ તારું પારી જાત, ફૂલ ફૂલ ભમતી આ આંખો ને એક દી ઓળખાવ તારું પારી જાત. શબ્દો ભૂલાઈ ગયા છે, બધા યાદ પણ નથી આવતા, બહુ ગજબ છે. ઠેર ઠેર ભમતા આ ચરણો ને કોક દી થોભવાનું ઠેકાણું આ, ઠેર ઠેર ભમતા આ ચરણો ને એક દી થોભવાનું ઠેકાણું આ. મને ભગવા તે રંગ તણા ઓરતા, મને ભગવા તે રંગ તણા ઓરતા. રાજુએ એટલા ભાવથી આ સુર છેડ્યો, હું એના હૃદયના ભાવને પ્રણામ કરું છું. આ એકત્વ એ ભગવો રંગ, અને દરેક રંગનું એક સાયન્સ છે. આ પ્રતીકાત્મક બધી વાતો હોય, અહીંયા ભગવો રંગ એટલે વૈરાગ્યનો રંગ છે. વૈરાગ્યનો રંગ એટલે નિરાશાનો રંગ નથી, જેને ચાહવું જોઈએ એને ચાહતા આવડે એવો રંગ છે. અને જે ચાહવા યોગ્ય નથી ત્યાંથી ચિત્ત ઉખડી જાય એનો રંગ છે. આ શરીર, આ પૈસો, આ સત્તા, આ આસક્તિઓ, એમાં અત્યાર સુધી જેટલા રંગ આવ્યા એમાં છેલ્લે તો રાખોડી રંગ જ થયો. પણ એક ઈશ્વર, એક આપણો આત્મા અને આ જગતના જીવ માત્ર એની સાથેનો એક આત્માનો સ્નેહ પરિણામ અનુભવાય એટલે ભગવો રંગ લાગ્યો કહેવાય. આજે અત્યારે વિનય વિજય મહારાજને કહીએ, સાહેબ આ એકત્વ ભાવનાનું ગાન કરતા કરતા અમને ઠેર ઠેર ભમતા આ ચરણો ને એક દી થોભવાનું ઠેકાણું આ, ઠેર ઠેર ભમતા આ ચરણો ને એક દી થોભવાનું ઠેકાણું આ. આ ભવના જાળા ને હવે તોડ મારા સ્વામી, આ ભવના જાળાને હવે તોડ મારા સ્વામી, આ ભવના sa દરેક પાંચ ઇન્દ્રિયના વિષય માટે દોડ્યા, સારું ખાવાનું મળે, સારું સૂંઘવાનું મળે, સારો સ્પર્શ મળે. હે ભગવાન, અનંત કાળથી માત્ર ઇન્દ્રિયોના વિષયમાં દોટ લગાવી છે. આ મનુષ્ય જન્મ પામ્યા પછી પણ આ પાંચ ઇન્દ્રિયોના વિષયમાં જ જીવનના વર્ષો પૂરા થઈ જવા આવ્યા. ક્યાંક સારો સ્પર્શ મળે, ક્યાંક સારું જોવાનું મળે, ક્યાંક સારું સાંભળવાનું મળે. સારું એટલે અનુકૂળતાના અર્થમાં, કાનને અનુકૂળ, આંખને અનુકૂળ, ચામડીને અનુકૂળ. પણ એ બધી જ અનુકૂળતાની વચ્ચે મારો અંદરનો આત્મને અનુકૂળ શું છે એનો વિચાર જ નથી આવ્યો. ભગવાન, જે કઈ ધર્મ પણ કર્યો એમાં પણ કેન્દ્રમાં શરીર રહ્યું. જેટલું શરીરને અનુકૂળ હોય તેટલું કરવું ભાઈ, શરીર પર જોર કરીને ના કરવું. એમ કરીને શરીરનો અત્યાચાર કરવાની વાત નથી, પણ શરીરને સાચવીને, શરીરને તકલીફ ન પડે તો કંઈ સારું થતું હોય તો કરવું એવી વૃત્તિ કેળવવા દ્વારા મૂળભૂત રીતે શરીર જ મારું નથી, ત્યાં ઘા ન પડ્યો એની વેદના છે. અને એટલા માટે આ એકત્વ ભાવના કરતા કરતા ભગવાન આજે અહેસાસ થયો કે મારા જેવો શ્રીમંત આ દુનિયામાં કોઈ નથી, કારણ મારી પાસે અક્ષયપણું છે. એટલે ક્યારેય નાશ ન પામવાનું મારું આત્માનું સામર્થ્ય છે. કોઈ પણ ગતિ, ઇન્દ્ર હોય એનું આયુષ્ય પૂરું થાય, અનુત્તરવાસી દેવલોકનો દેવ હોય એના દેહનું આયુષ્ય પૂરું થાય, આ જગતનો ગમે તેવો મોટો સત્તાધારી હોય એની એક્સપાયરી ડેટ આવે, પણ મારા આત્માની એક્સપાયરી ડેટ નથી. માટે હું સૌથી વધુ શ્રીમંત છું, અક્ષય, અકલંક. મારા આત્માને કોઈ કલંક નથી, કારણ કે મારો શુદ્ધ આત્મા છે, સચ્ચિત અને આનંદ. એ મારું પોતાનું સ્વરૂપ છે ભગવાન, અને એ મૂડી મારી પાસે છે. માટે હું એકલો છું, છતાં મેળામાં હો એવું લાગ્યા કરે છે મને રોજ. આ એકત્વ ભાવનાની અદ્ભુત વાત, વિનય ચિંતય વસ્તુ તત્વમ, રાગ. એના પહેલા મોટી પુસ્તિકાનો પારા નંબર 40, એક એવ ભગવાનય મહાત્મા, એક એવ ભગવાન મહાત્મા, જ્ઞાન દર્શન તરંગ સરંગ,
જ્ઞાન દર્શન તરંગ સરંગ,
સર્વમન્યદુપકલ્પિતમેતદ્વયા કુલીકરણમેવ મમત્વમ, એક આત્મ પરમાત્મ સ્વરૂપી,
એક આત્મ પરમાત્મ સ્વરૂપી,
જ્ઞાન દર્શન સુધારસ કુંપી,
જ્ઞાન દર્શન સુધારસ કુંપી,
દ્રવ્ય અન્ય ઉપકલ્પિત સર્વે,
દ્રવ્ય અન્ય ઉપકલ્પિત સર્વે,
વ્યાકુલીકરણ તે મમતા છે,
વ્યાકુલીકરણ તે મમતા છે.
રાગ ભીમપલાસ પાના નંબર 44, અને 44ના ભીમપલાસના સૂર, અને એના દ્વારા હું એકલો છું એ આનંદનો પ્રદેશ શું છે એની વાત.
Ah! સગમ પગમ પન્ય ન્ય પન્ય સગ રે સાને દ પ મ ગ પ મ ગ રે ની પ નિ વિનય ચિંત્ય વસ્તુ તત્વ વિનય ચિંત્ય વસ્તુ તત્વ વિનય ચિંત્ય વસ્તુ તત્વ જગતિ નિજમિહ કશ્ય કિમ જગતિ નિજમિહ કશ્ય કિમ ભવતિ મતિ રીતિ યશ હૃદયે સગ સગમ ગમ પમ પગમ પને ગારે ભવતી મિતિ રીતિ યસ્ય હૃદયે દુરિતમુદ્યતિ તસ્ય કિમ દુરિતમુદ્યતિ તસ્ય કિમ વિનય ચિંત્ય વસ્તુ તત્ત્વમ વિનય ચિંત્ય વસ્તુ તત્ત્વમ જગતિ નિજમિહ કશ્ય કિમ
વિનય ચિંત્ય વસ્તુ તત્ત્વમ વિનય ચિંત્ય વસ્તુ તત્ત્વમ
ભાવપૂર્વક બધા સાથે ગાઈએ આ ભીમપલાસ રાગ એનો સમય કયો ગણાય સાંજનો સમય અને આ ભીમપલાસ રાગના આ સૂર દ્વારા આપણે પોતાને આપણી જાતને એમ કહીએ છીએ વસ્તુ તત્વમ હે વિનય હે આત્મા તું આ વસ્તુ તત્વનો ક્યારેક શાંતિથી વિચાર કર કે આ જગતમાં મારું કોણ છે આનો અર્થ ફરી પાછો કહી દઉં છું પુણ્યના અભાવના કારણે કોઈ નથી એવો અર્થ અહીં નથી પણ વાસ્તવિકતા એવી છે કે મારું કોઈ નથી અને હું પણ કોઈનો નથી તમે પેલી સજ્જાય આપણે પ્રતિકોણમાં બોલીએ છીએ ઘણી વખત ખબર છે આપ સ્વભાવ મારે અવધુ સદા મગન મેં રહેના સાંભળી છે સજ્જાય બહુ સરળ છે
તુમ નહીં કેરા કોઈ નહીં તેરા તુમ નહીં કેરા
એમાં પહેલી વાર પહેલો શબ્દ કયો વાપર્યો ખબર તુમ નહીં કેરા કોઈના માટે કમ્પ્લેન નથી કરવી હું પણ ખરેખર કોઈનો નથી પહેલી વાત જો ન સ્વીકારીએ ને તો અપેક્ષાઓ જાગે તમારા માટે મેં આટલું બધું કર્યું તમે શું કર્યું મારા માટે તમને નાનપણથી મોટા કર્યા તમે શું કર્યું મારા માટે અને એટલા માટે
તુમ નહીં કેરા કોઈ નહીં તેરા તુમ નહીં
ક્યા કર મેરા તેરા
પાછળ વાળા જો છો એમને હું વિનંતી કરીશ, આવી ક્ષણો મળે ને ત્યારે જેટલા ગાંડા સહજ થઈ શકાય એટલા થજો, કારણ કે આ દુનિયામાં ભગવાનની આગળ ગાંડા થતા જેને આવડ્યું ને એ જ સાચું ડાપણ મેળવી ગયા છે. હા, ભગવાનની આગળ જેને સાચા ગાંડા થતા આવડ્યું ને એને સાચું ડાપણનો અનુભવ કર્યો છે. અને આવી આવી ગાવનની ગાયનની ક્ષણ આવે ત્યારે પોતાની જાતને જ આમ મસ્તીથી એકલા એકલા આમ ગાતા હોય ને, તુમ નહીં કેરા કોઈ નહીં તેરા,
તુમ નહીં કેરા કોઈ નહીં મેરા,
ક્યા કર મેરા મેરા,
ક્યા કર તેરા મેરા,
તેરા હે સો તેરી પાસે, તેરા હે સો
તેરી પાસે,
અવર સબહી અનેરા, અવર સબહી અનેરા, વિનય વિનય ચિંતય વસ્તુતા ત્વમ, વિનય ચિંતય
વસ્તુતા ત્વમ,
જગતિ નિજમિહ કશ્ય કિમ,
જગતિ નિજમિહ કશ્ય કિમ,
ભવતિ મતિ રીતિ યસ્ય હૃદયે, ભવતિ મતિ રીતિ
યસ્ય હૃદયે,
દુર્યતમુદયતિ તસ્ય કિમ,
દુર્ગતિમુદયતિ તસ્ય કિમ,
વિનય ચિંતય વસ્તુતત્વમ, વિનય ચિંતય વસ્તુતત્વમ. ચિંતા
आपा मेवाड़ने ओली पाद्वारिका आपा मेवाड़ने ओली पाद्वारिका वच्चे सुनकार नाम वच्चे सुनकार नाम मीरा वच्चे सुनकार नाम मीरा द्वारिका आपा मेवाड़ने ओली पा द्वारिका वच्चे सुनकार नाम मीरा ओ वच्चे सुनकार नाम मीरा रणकी रणकी ने करे ओलो खाली पवे गिड़ा रणकी रण कीने करे खाली पवेगड़ो प्रभु नाते नाम ना मंजीरा ओ प्रभु नाते नाम ना मंजीरा
विनय चिंतय वस्तु तातो 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 हे आत्मा तू वस्तु ना वास्तविक स्वरूप ने क्यारे तू जानीश आ जगत मा वास्तविक रीते मारू कोण छे हूँ क्या कोई नो छू एकलो जन्म्यो छू एकलो ज मृत्यु पामीश एकलो ज कर्म बांधू छू अने एकला ज कर्मों ने भोगवीश जात जातना ममत्व अने जात जातना भारथी बोजो वधारी ने जेम वधी पड़ता वहाणना બોજાના કારણે વહાણ દરિયામાં ડૂબે એમ નાનકડી જિંદગીમાં મમતાના બોજાઓ વધારી વધારીને આ ભવ સાગરમાં ડૂબવા સિવાય બીજું હું શું કરું છું સાનું મમત્વ કરીશ આ દેહ જ મારો નથી તો દેહની સાથે જોડાયેલી દુનિયાનો મમત્વ નથી કરવું જીવી લઈશ એક એક ક્ષણ પસાર કરીશ બધાની વચ્ચે હોઈશ અને કેવળ મારી સાથે રહીશ બધાની સાથે હોઈશ અને કેવળ પોતાની સાથે રમીશ બધાની સાથે રમીશ જમીશ ખાઈશ અને છતાં મારી સાથે આનંદનો ભોગવટો હું એકલો કરીશ કારણ કે મને ખબર છે કે આ બધા જ ક્ષણિક સંબંધો એ માત્ર સમય પ્રમાણે વર્તવામાં સાધન તરીકે છે સાધ્ય નથી મારા આનંદનો ખજાનો મારી ભીતર છે મારો આનંદનો ખજાનો શરીર સારું હોય તો નહીં શરીર ખરાબ હોય તો નહીં શરીર હોય તો પણ નહીં અને શરીર ન હોય તો પણ નહીં હું સ્વતંત્ર આત્મા છું અને મારો આનંદનો ભોગવટો મારા સિવાય કોઈ નહીં કરે એ ભાવ સાથે જેમ દારૂ જે મનુષ્ય પીધો હોય અને નશાના કારણે એ ખાડાને બગીચો માને ગટરને ઉદ્યાન માને અને ઉદ્યાનને ગટર માને કારણ કે એની મતિ એની ઉપર એક આવરણ આવી જાય છે દુનિયાની નજરથી મેં દારૂ નથી પીધો પણ ભગવાનની નજર એમ કહે છે મેં મોહનો દારૂ પીધો છે મેં મમત્વનો દારૂ પીધો છે અને મોહ અને મમત્વના દારૂ પીવાના કારણે મારી મતિની ઉપર એક લેયર આવી ગયું છે અને એટલે જે મારું નથી એને મારું કહી 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 કહીને મમત્વના બોજા નીચે મારી જાતને હું કચડી રહ્યો છું વિનય ચિંતય વસ્તુ તત્વ વિનય ચિંતય વસ્તુ તત્વ વિનય 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 ચિંતય વસ્તુ તત્વ વિનય ચિંતય વસ્તુ તત્વ
ગમ ગમ બની સાની જની જગારે વિનય ચિંત્ય વસ્તુ તત્વ
ભૂલી ભાન
તેમ પર ભાવે રમતો પ્રાણી, ભૂલે ની જ સ્વભાવ રે,
પર ભાવે રમતો પ્રાણી, ભૂલે નિજ સ્વભાવ. ભૂલે નિજ સ્વભાવ, ભૂલે નિજ સ્વભાવ. વસ્તુ તત્વને જીવ વિચારો, વસ્તુ તત્વને જીવ વિચારો, કોણ છે કોનું સંસાર, કોણ છે કોનું, કોણ છે કોનું, કોનું કોનું સંસાર.
ચિંતાય વાસ્તુ તત્વ, વિનય ચિંતાય વાસ્તુ તત્વ. રાગનું વૈવિધ્ય અને અંદરના ભાવનું વૈવિધ્ય. જો કેવળ રાગ હોત તો ઇન્દ્રિય રંજન હોત, પણ ભીતરમાં પ્રગટતો ભગવાન પ્રત્યેનો ભાવ છે માટે આત્મરંજન છે. આ જ વાત પન્યાસ ભદ્રંકર વિજય મહારાજના શિષ્ય ધુરંધર વિજય મહારાજે પાના નંબર 192 192માં રાગ પરજિયા અને પરજિયા રાગની અંદર આ જ ભાવનાને, એ જ શબ્દોને પરજિયા રાગની અંદર એમણે જે રચના કરી છે, ગુજરાતીમાં આપણે ગિરિરાજને કહીએ કે રાગ પરજિયા શું છે, એ કહીએ એટલે મૂળ રાગ જ છે પરજ, અને એમાંથી પરજિયા થયું એટલે આ ભીમપલાશ. આખો જુદો રાગ છે.
પૂર્વી થાટ નો.
કયો?
પૂર્વી થાટ નો.
પૂર્વી થાટ એટલે કઈ તરફ?
એટલે પૂર્વી થાટ નું નામ છે,
થાટ નું નામ છે. સાંભળીએ બધા આપણે પરજિયા રાગ. હું તમારી સેમ જ છું, આની પાસે શીખશો આપણે બધા. એક વાત યાદ રાખજો, રાગ ભીમપલાસ આવે કે રાગ પરજિયા આવે, અંદરનો શાંત સુધારસ રાગ પ્રગટે એ માટે આપણી આ કસરત છે.
પમ પદ પ ગ મ ગ મ ગ રે સા Kari kari ka Maria, kari kari ka Maria, kari kari ka Maria, Guruji molele de naam japan ko naam japan ko mala le de pani pivan ko to bariya pa ma pad pa ga ma ga ma ga re sa
basant ne aambe nadi ke ama kale ga ma ga nu badal le avaj
વિનય ચિંતાય તત્વ સાચું
વિનય ચિંત્વમ તત્વ સાચું કોણ કોનું છે અહી
વિનય ચિંતવ તત્વ સાચું કોણ કોનું છે અહી
પમ પદ પ ગમ ગ મગ વિનય ચિંત વિનય ચિંત્વ તત્વ સાચું કોણ કોણું છે અહી
સાથે
વિનય ચિંતવ તત્વ સાચું કોણ કોનું છે પાપ કયું તેને નડે જે આવું સમજે મનમાં
આવું સમજે મન મહી વિનય ચિંત્વ તત્વ સાચું કોણ કોનું છે અહી
શિખર રૂપેની છેલ્લી શીખ છે અને એ શીખ એ છે કે હું એકલો છું એ વાત સાચી પણ મારી ભીતર આ જ્ઞાનનું સમત્વનો અનુભવ થશે એ અનુભવ એટલો હર્ષથી હું પીશ કે એના આસ્વાદની તૃપ્તિના કારણે આ સંસારમાં મારી મસ્તીને કોઈ લૂંટી નહીં શકે એવી પ્રભુની પાસે જે અનુભૂતિ કરે છે એની વાત મહાપુરુષ આપણી વચ્ચે કરે છે
પ પ પ પ પ મ પ દ પ ગ મ મ મ ગ મ ગ પ ગ મ ગ મ ગ ર ર ર ર સ મધુર સમતા સુધાને તું
મધુર સમતા સુધાને તું
હર્ષ થી આસ્વાદ જે તું હર્ષ થી આસ્વાદ જે પામજ સુખ ની રતિ તે વિનય સુખની રતિ તે વિનય 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 વિષયાતીત જે વિષયાતીત જે પામજ સુખની રતિ તે વિનય વિષયાતીત જે વિનય ચિંત્વ તત્વ સાચું
વિનય ચિંતવ તત્વ સાચું કોણ કોનું છે અહી કોણ કોનું છે અહી અડધી મિનિટ આ પરજિયા રાગ એ પરજિયા રાગની છેલ્લી ક્ષણોમાં પ્રવેશતા પૂર્વે વિનય વિજય મહારાજ એક ઈશારો આપે છે અને ધુરંધર વિજય મહારાજે એનો ઉલ્લેખ ગુજરાતીમાં કર્યો છે. એકલા આનંદનો જે સુખનો અનુભવ થશે એ વિષયોના આનંદ કરતા કંઈક ગણો ચઢિયાતો અને જુદો છે. અત્યાર સુધી આપણે આનંદનો અનુભવ શું કર્યો? આપણે એમ માન્યું કે સારું ખાવાનું મળ્યું તો મજા આવી, સારું પહેરવા ઓઢવાનું મળ્યું મજા આવી, સારું નાટક જોયું પિક્ચર જોયું મજા આવી. પણ એ ક્ષણિક આનંદના ચમકારા જેની પૂર્વમાં પણ દુઃખ, તે વખતે પણ દુઃખ અને તેને પશ્ચાત પણ દુઃખ, એ દુઃખથી મિશ્રિત આપણને કોઈ ઘેબર આપે પણ એ ઘેબર ધૂળની અંદર રગદોળીલો આપે તો એ ઘેબર ખાવાની કેવી મજા આવે? હા, આપણને કોઈ સરસ મજાની બાસુંદી આપે પણ એ બાસુંદી કોક વિચિત્ર વાસવાળા કોઈ પાત્રની અંદર રેડીને પછી આપે તો એ બાસુંદીનો આનંદ શું આવે? ભગવાન એમ કે છે કે પાંચ ઇન્દ્રિયના વિષય સુખો એ મેળવતા પહેલા પણ દુઃખ, એ મળી જાય ત્યારે પણ દુઃખ અને એ ચાલ્યા જાય પછી પણ દુઃખ. હરિભદ્રસ્વામી મહારાજ પંચસૂત્રની અંદર વાત કરે, દુઃખ રૂએ દુઃખ ફલે દુઃખાણું બંધે. આ સંસારનું એક પણ સુખ તરસનું દુઃખ અનુભવીએ પછી શીતળ જળનો આનંદ ક્ષણ માટે મળે. એટલે શીતળ જળનો આનંદ લેવા માટે પણ તરસનું દુઃખ અનિવાર્ય. આફૂસની કેરીનો રસ એનું સુખ મળે પણ એના પહેલા કકડીને ભૂખ લાગેલી હોય એનું દુઃખ હોય તો જ એ આફૂસના રસનો આનંદ પણ મળે. અને જો કેવળ આફૂસના રસમાં આનંદ હોય તો ચાર વાડકી પાંચ વાડકી પીવાઈ જાય અને પછી કોઈ આગ્રહ કરીને બે વાડકી બીજી મોઢામાં નાખે તો શું હાલત થાય એ તમને ને મને ખબર છે. એટલે જે સુખ મેળવતા પૂર્વ દુઃખ જોઈએ તો જ સુખનો થોડો અનુભવ થાય. સાચું કહો, ઘરમાં એસી હોય એનું સુખ અનુભવવું હોય તો એના પહેલા ગરમીની પીડા સહન કરવી પડે કે ન પડે? અને ગરમીની પીડા ન હોય તો એસીનું સુખ સુખ ક્યારે લાગે? બહારની ઠંડકની પીડા અનુભવીએ પછી હીટરનું પણ સુખ લાગે. એટલે જે સુખની પૂર્વમાં દુઃખ, જે સુખ અનુભવ્યા વખતે પણ દુઃખ અને જે સુખ છોડ્યા પછી પણ દુઃખ. એટલે વિનય વિજય મહારાજ આપણને એમ કહે છે કે આત્માના આનંદનું સુખ એક વાર એક રતિ એક પલભર ચાખી તો જો અને વિષયના સુખ કરતા એ કંઈક ગણું ચઢિયાતું બસ આ પરજીયા રાગમાં સ્થિર કરીએ. વિનય ચિંતય વસ્તુ તત્વમ,
વિનય ચિંતત સાચું, કોણ કોણ
કોણ કોણું છે અહી,
પાપ કયું તેને નડે જે, પાપ કયું તેને નડે જે, આવું સમજે મન મહી, આવું સમજે મન મહી. તીરથ જીવન એનું નામ, જીવન એનું નામ. મુસીબતોને મુસીબતોને પાર કરે જે, મુસીબતોને પાર કરે જે સુખી હો આપો આપ, સુખી હો આપો આપ. જોગી જોગી ચલો ઘેબને ગામ, ઘેબને ગામ. સમયનું ક્યાં છે પ્રશ્ન સ્થાન, સમય પોતે છે પૂર્ણ વિરામ. સમયનું ક્યાં છે પ્રશ્ન સ્થાન, સમય પોતે છે પૂર્ણ વિરામ. જોગી ગેબને ગામ, ગામ ગેબને ગામ. છે પ્રશ્ન સ્થાન, સમય પોતે છે પૂર્ણ વિરામ. સમય નો ક્યાં છે પ્રશ્ન સ્થાન, સમય પોતે છે પૂર્ણ વિરામ. જોગી હો જોગી જોગી ઘે બને ગામ ચલો, ઘે બને ગામ ચલો, ઘે બને
આપણી ભીતર અંદર અંદર સુધી બની ગયેલા મમત્વના જાળાને આ પરજિયા રાગ અને ભીમપલાસના માધ્યમથી વિનયજી મહારાજે જાળા સાફ કરતા હોય એમ સાફ કર્યા છે. અત્યાર સુધી આપણે એકલા છે એવો વિચાર આવે ત્યારે લાચારી થતી હતી. હવે વિનયજી મહારાજને કહીએ કે હવે એકલા છીએ બોલતા અમને ખુમારીનો અનુભવ થશે એ તમારી કૃપા. આ સંસારમાં બે ચાર પુત્ર કે પુત્રી હોવું એ સનાથપણું નથી. બે પાંચ પચીસ લાખ કે કરોડ રૂપિયાના સ્વામી હોવું એમાં કઈ મગરૂરી નથી. પણ પોતાની અંદર છુપાયેલી અનંત અનંત સમૃદ્ધિના પરિચયથી જ્ઞાત હો એ ખુમારી છે. અને એટલે જ અત્યાર સુધી વસ્તુઓથી ભરવાની જાતને કોશિશ કરી. સહન સુધારસ આ ઉત્તમ વિચારોથી આપણને ભાવિત કરવાની કોશિશ કરીને એમ કે છે. હું એકલો જ છું, એકલો જ આવ્યો છું અને એકલો જ જઈશ. તમે જેટલો સમય મારી સાથે હશો એમાં સ્નેહપૂર્વક તમારા પ્રત્યેના આત્માના આદરથી હું તમારી સાથે વ્યવહાર કરીશ. તમારા કોક વર્તનના કારણે મને અંદરથી ક્યારેક દુઃખ થશે તો એ વર્તનના થતા દુઃખને હું તરત જ ત્યાં સ્ટોપ કરીને કહીશ કે આફ્ટર ઓલ આઈ એમ અલોન, હુ ઇઝ માઇન, અને જે મારા છે જ નહીં એની પાસેથી સુખ કે દુઃખની અપેક્ષા રાખનારો હું મૂર્ખ છું અને માટે જ તમારા પ્રત્યે મને દ્વેષ ન આવે એવી હે સંસારના જીવો હું જીવવાની કોશિશ કરીશ. કરોડો રૂપિયા હશે તો એનો અહંકાર ન ચડે, કારણ કે એને અને મારી વચ્ચે એક દિવાલ છે સમજણ નહીં, અને મારી પાસે કશું જ નહીં હોય, એક ટંક જમવાનું નહીં હોય, અને તો પણ કદાચ તમને એક વાત કહું, વર્ષો પહેલા મુંબઈ ચોપાટી મરીન લાઇન્સ નો એરિયા, સાંજનો સમય, ઝવેરી બજારનું કઈક થોડું કામ હતું પતાવીને હું પંચરત્ન કે ક્યાંકથી નીકળ્યો અને ચાલવાની ઈચ્છા હતી, એટલે મિત્રને કહ્યું કે વાલકેશ્વર જવાનું, તો મેં કીધું હું આવી જઈશ, ચાલતો આવું છું. ત્યાં એક ભાઈ મળ્યો, પાટી વાળો, તમને ખ્યાલ હશે મુંબઈ વાળાને પેલું માથા પર સાદડીનું પેલું હોય જેમાં લગેજ લઈને આપણી સાથે ચાલે. 20 વર્ષ પહેલાની વાત છે. મને એને એમ કહ્યું કે ભાઈ બહુ ભૂખ લાગી છે, 5-2 રૂપિયા આપશો, આવું કહ્યું. એટલે મેં કહ્યું કે મજૂરી કરવાનો માણસ હતો, ભિખારી પણ નહોતો. મેં કહ્યું કે 2 રૂપિયામાં ભાઈ શું પેટ ભરાશે, આ ચોપાટીમાં તો ભરેલા પેટ વાળાના માટેની ભેળ છે, હા એ પણ 2 રૂપિયામાં નહીં આવે. મને એને કહ્યું ભાઈ મને 2 જ રૂપિયા જોઈએ છે, મારું પેટ ભરાઈ જશે. મેં કીધું કોણ જમાડશે, તો કે ચોપાટીના અંદરના ભાગમાં એક ઝૂંપડું છે અને વર્ષોથી ત્યાં 50 પૈસાનો એક રોટલો અને એની સાથે 5 કુટી દાળ એની સાથે એડિશનલ કોઈકે વ્યવસ્થા કરી છે કે કોકને ભીખ ન માંગવી હોય અને આજીવિકા ઓછી હોય તો એનું સ્વમાન સાચવીને એનું પેટ ભરાય એવી મુંબઈમાં વ્યવસ્થા છે. મને કે તમને વાંધો ન હોય તો ચાલો મારી સાથે. હું એની સાથે ગયો. માછીમારોના ઝૂંપડા છે અને એ માછીમારોના ઝૂંપડાની અંદરના ભાગમાં હું એની સાથે ગયો અને ખરેખર એટલું ચોખ્ખું ચણાક એ ઝૂંપડું, એમાં એક ચૂલા ઉપર મોટું એલ્યુમિનિયમનું તપેલું, એમાં 5 કુટી દાળ બનતી હતી ગરમ ગરમ ગરમ, અને જાડા રોટલા, આટલા જાડા જાડા, એક રોટલો, એક રોટલામાં તો આપણે તો કામ પણ નહીં, અડધો રોટલો નહીં જમી શકીએ, આપણી તો તાકાત પણ નથી, કારણ કે એવી મહેનત પણ નથી, એવી જીવનશૈલી નથી. આપણે તો પાપડ ને ખીચિયા ને અથાણું ને ચટણી બરાબર છે. એક રોટલો 50 પૈસાનો, એટલે 2 રૂપિયામાં કેટલા રોટલા આવ્યા. પેલો મહેનત કરવાળા માણસે 4 રોટલા લીધા, એની સામે વાડકો ભરીને દાળ એને મળી. મને કે હું તમને કહેતો હતો ને આજે સવારથી નીકળ્યો હતો એક રૂપિયાની પણ મજૂરી મળી નહીં, પેટમાં ખૂબ ભૂખ લાગી હતી એટલે મેં તમારી પાસે માંગ્યા. મેં કહ્યું ભાઈ બીજા 2 રૂપિયાના લે, તારી તાકાત હોય તો 2 રૂપિયામાં આટલું પેટ ભરાઈ શકે. મને કે ના શેઠ, આવતીકાલે તો ઉપરવાળો બેઠો છે ને, પાછો મહેનત કરીશ અને મળી જશે. ન લીધા એને, મને થોડો નસો ચડ્યો. મેં કહ્યું એના જેવો બીજો એકાદ મળે તો એને જમાડીએ, પછી વાલકેશ્વર જઈએ. એટલે હું ચાલતો ચાલતો એ મરીન લાઇન્સના ચોપાટીના પેલો રેતી વાળો જે ભાગ કરો ને, એમાં એક તૂટ્યું વાળીને લંગોટ માત્ર પહેરેલી, ઉપર વસ્ત્ર પણ નહીં, એકદમ કાળો હપસી જેવો દેખાય, આમ તૂટ્યું વાળીને એક માણસ સૂતો હતો. મને થયું આ ભૂખ્યો સૂતો હોય તો. એટલે હું એની નજીક ગયો, રાત્રે લગભગ 11 વાગ્યાનો સમય. એટલે મેં એને સહેજ જગાડ્યો, ભાઈ જાગ. એટલે પહેલા તો એને એમ લાગ્યું કે આ પોલીસ આવ્યો છે, કારણ કે એમને અનુભવ લગભગ એ થતા હોય. મેં કીધું જમી લીધું કે હા, ક્યાં કામ હે આપકો? એટલે બીજો તો જવાબ હતો નહીં, પણ મેં એને એમ કહ્યું કે અગર ભૂખ લખી હો તો પાસ મેં રોટી મિલતી હૈ, મેં પૈસા દેતા હું, થોડા રોટી ખા કે સો જાના. તો જાણે બે મેં બહુ મોટો અપરાધ કર્યો હોય એવી રીતે મારી સામે જુએ છે. મેં 5 રૂપિયાની નોટ એને આપી, એ નોટ એને મારી સામે ફેંકી, મને શું કહ્યું ખબર છે? આજ કા ખાના હો ગયા હૈ, કલ કી ચિંતા હમ નહીં કરતે, ચલે જાઓ, અને સુઈ ગયો. સાન સુધારસ એ અમૃત એટલા માટે છે કે જીવનના કોઈ પણ મુકામે આપણી અંદરની સાચી ખુમારીનું એ ઉદ્ભવ સ્થાન છે. સાચી ખુમારી, સાચી ખુમારી એટલા માટે કહું છું કે જે તકલાદી મૂલ્ય ઉપર આપણી ખુમારી આપણે બતાવીએ છીએ, તમને ખબર છે હું કોણ છું, એનું તો કોઈ લાંબુ મૂલ્ય છે જ નહીં. આપણી ડિગ્રી, પેલો હસવામાં પેલો જોક કહેવાતો હતો ને ઘણી વખત, કે પેલો પંડિત જેવો માણસ આમ નદીમાં બેઠો, દરિયાની અંદર હોડીમાં બેઠો, જે હોડી ચલાવતો તો એને પૂછે છે તને ફિઝિક્સ ખબર છે? જાણીતો છું. હવે પેલો હોડી ચલાવવા વાળો બિચારો, એને કીધું કે નો આઈ ડોન્ટ નો ફિઝિક્સ, મને કઈ ખબર નથી એમ. એટલે પેલો મારા જેવો માણસ બેઠો હશે એમ કે તારી 25 વર્ષની જિંદગી પાણીમાં ગઈ. કેટલા વર્ષ? 25. જરાક આગળ ગયા એટલે પાછી ચડ ઉપડી, જેટલો જાણકાર વધારે એટલી ચડ વધારે. હા, અરે પણ તને જિયોગ્રાફી ખબર છે કે નહીં? ઓસ્ટ્રેલિયા ખંડ ક્યાં આવ્યો અને યુરોપ ખંડ ક્યાં આવ્યો? અને પેલો કે યુરોપ એટલે શું? મને ખબર નથી ભાઈ, મને તો આ પાણી દેખાય છે, દરિયો, સાંજ પડે હું ઘરે પહોંચું છું. તો કે તારા બીજા 25 વર્ષ પાણીમાં ગયા. ત્રીજો સવાલ પાછો પૂછ્યો અને એમ કીધું કે હે ભાઈ, તને ઓલિમ્પિકમાં કઈ ખબર પડે? ઓલિમ્પિક એટલે શું? ગેમ કઈ ખબર પડે છે? વર્લ્ડ કપ શું ખબર પડે છે? પેલો કે વર્લ્ડ અને કપ, અહીં તો ચાય પીવા માટે કપ રકાબીની ખબર છે, વર્લ્ડ કપની ખબર નથી. તો કે તારા 25 વર્ષ બીજા પાણીમાં ગયા. અને એવામાં વમળ આવ્યું એટલે પેલો પૂછે તને તરતા આવડે છે? એટલે મારા જેવાએ કહ્યું કે ના ભાઈ, તરતા તો નથી આવડતું. તો કે તમારા તો 100 એ 100 ગયા પાણીમાં, હું તો આ કૂદીને નીકળી જઈશ અને ઘરે પહોંચી જઈશ. તમારું ફિઝિક્સ ને તમારું કેમિસ્ટ્રી. એમ વિનય વિજય મહારાજ કહે છે, જીવનની કોઈ પણ સ્થિતિમાં શાંત બનતા આવડ્યું છે? એ નથી આવડ્યું. અને પૈસા કમાતા આવડ્યું, સત્તા મેળવતા આવડ્યું, રૂપ ખૂબ સુંદર મળ્યું, પૈસા ખૂબ ભેગા કર્યા, પણ જીવનની કટોકટીની ક્ષણ આવશે ત્યારે એમાંનું એક પણ કામ નહીં આવે. અને તે વખતે જો શાંત સુધારસ ભીતરમાં પ્રગટાવેલો હશે તો 100 એ 100 બચી જશે, નહીતર બધું ડૂબી જશે. આજે આ વાતના સમાપનમાં શ્રી રાગ હવે આવે છે. કયો રાગ? રાગ શ્રી એનો સમય કયો ગણાય? રાત્રિનો છે. અને પ્રાચીન રાગ એ પણ પ્રાચીન છ રાગ ગણાય, માલકોશ, ભૈરવ, શ્રી, પછી મેઘ, નટ અને હિંડોલ. આ છ રાગ અત્યંત પ્રાચીન ગણાય છે. એમાંનો એક રાગ શ્રી રાગ છે. ખાલી મુખડું અત્યારે લઈશું 10-15 મિનિટ, અને એની પાછળનો ભાવ જે છે એ બપોરે જ્યારે ફરી પાછા લગભગ 3 વાગે, કેટલા વાગે, કેટલા વાગે લખ્યું છે આપણે, આજે વહેલું છે ને, કેટલા વાગે, 2:30 વાગે ને આજે બપોરે તૈયાર છો ને બધા? તૈયાર છો ને? એક વાત તમને કહું, ગઈકાલે આયોજકોને ચિંતા હતી કે આટલી ઠંડીમાં સવારે 6 વાગે મેચ 15 મિનિટ ઓર ગેપ મોડું કરાવ્યું કે આપણે 6:15 રાખીએ. તમને પહેલે જ દિવસે વધુ કંઈક ડિસ્કમ્ફર્ટ ન થાય એવા ભાવથી, પણ મને ખોટો પાડવા બદલ તમને બધાને અભિનંદન આપું છું. તમે બધા 6:15 વાગ્યાના ટકોરે અહીંયા આવીને ગોઠવાઈ અને વિનય વિજય મહારાજ પ્રત્યેના વિનયને તમે પ્રગટ કર્યો છે, એને હું વંદન કરું છું. અને આજે બરાબર બપોરે 2 વાગે 2:30 નીતિનભાઈ, સાચું કહું તો આ 4 દિવસ થોડી તકલીફ પડે છે. કારણ કે એક ભાવના પૂરી થાય પછી ચોક્કસ થોડો અવકાશ જોઈએ, એમાં વિચારવાનો, એમાં નોંધ કરવાનો, આમાં આપેલી ખાલી જગ્યા ભરવાનો. કલ્પિતભાઈ એ બેઠા છે, એમણે હેતુપૂર્વક આ 4 પાના ખાલી રાખ્યા હતા, અને એ 4 પાનામાં પોતાનો તે તે ભાવનાનો અનુભવ પોતાની ભાષામાં લખવાનો. નોટ ટુ શો અધર્સ, ટુ રીડ ફોર અવર સેલ્ફ, આપણી જાતને વાંચવા માટે. અને લખતા 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 જ્યારે રાત્રિના અંધકારમાં અટવાતા હોઈએ એવા સંજોગની વચ્ચે આ દીવા દાંડી બની અને પ્રભુના વચન આપણે પાછા આપણી પાસેના હોય અને આપણે ખોલીએ અને એ આપણને અજવાળું આપે. બીજી વાત તમને કહું, આ યોગ બધા, આજે દિવસ કયો છે? તિથિ પ્રમાણે પૂનમનો દિવસ. બાજુમાં શું છે? દરિયો. પૂનમના દિવસે ભરતી અને ઓઠ વધુ આવે, વાત તો સાચી ને? એનો સંબંધ કોની સાથે? ચંદ્રમા સાથે. ચંદ્રમાનો સંબંધ કોની સાથે? મન સાથે. અને મનની નિર્મળતાનો સંબંધ કોની સાથે? સાંજ સુધારસ ગ્રંથ સાથે. પ્રકૃતિએ કેવા દિવસો આપ્યા કે આ દિવસોમાં મનની અંદર વધુ ને વધુ ઉન્માદ આવે. અને સાયકિયાટ્રિસ્ટ લોકો એમ કહે, ડોક્ટરો એમ કહે કે જેને પણ માનસિક રોગ છે એને આ દિવસોમાં સૌથી વધુ સાચવવા પડે. વિનયજી મહારાજને કહીએ કે આજ સુધી ખબર જ નથી, પણ ખરા સાયકિયાટ્રિસ્ટના ટ્રીટમેન્ટની જરૂર તો અમને જ છે. હા, અને એટલા માટે આવા દિવસે આ વિનય વિજય મહારાજના પવિત્ર વચનોનું ગાન આપણામાં વિભાવોની ઓટ લાવે અને આપણા સ્વભાવની ભરતી વધારે, એના માટે આપણને ઉજળા સંજોગ મળ્યા છે. હા, અને એટલે બરાબર 2:30 વાગે નીચે એટલે શિશુ વિહારની બાજુમાં જે ઉતરતો રસ્તો છે ત્યાં થોડા પ્રકૃતિના પરિસરમાં બપોરના સ્વાધ્યાયનું ચરણ આપણે નીચે બેસશું. એનો સંકેત એવો છે કે વિનયજી મહારાજને કહીએ કે અમે આવ્યા ને ત્યારે થોડા બંધિયાર હતા, આ મારું આ મારું આ મારું આ મારું, પણ ચાર ભાવના થઈને પછી ખબર પડી કે આ દરવાજા ખોલો, હવે આ બારી ખોલો અને ઊંડા શ્વાસ લેવા પૂર્વક આ પ્રકૃતિના પરિસરમાં એકત્વ ભાવના, એકત્વ ભાવનામાં પ્રવેશ કરશું. એનો રાગ આવશે શ્રી, અને શ્રી રાગમાં બરાબર 12:30 થયા છે. વિનયજી મહારાજને વંદન કરશું, વંદન કરીને એમની ક્ષમા બહુમાનપૂર્વક કરી અને છૂટા પડશું, અને છૂટા પડ્યા પછી બરાબર 2:30 વાગે ફરી પાછા આ સાંજ સુધારસમાં સ્નાન માટે પ્રવેશ કરશું.